नमो नमो लोये सौतिकावर्ति वज्जायणम नमो लोये सौतिकावर्ति श्रावणम ओंकार बिंदु संयुक्तम नित्यम दयान्ति योगदम कामदम मोक्षदम चेदम ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतम ओग्नि मंगलम कुंदकुंदारियो जैन धर्मोस्तु मंगलम। नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्त स्वभावाय भावाय सर्वभावांतरचिते। बनाऊ पत्र कुंदन्ना रत्नो ना अक्षर लकी तथापि कुंद सूत्रो ना अंकाय मूल ना कदी तथापि कहानवाणी ना अंकाय मूल ना कदी तथापि मातवाणी ना अंकाय मूल ना कदी। आ काल मा शुद्धात्व ज्ञानी सुकानी बहु बहु दोइलो मुझे पुण्य राशि फल हो गुरु कहान तू नाविक मिलो। नमः समय सारा यो पूज्य गुरुदेव श्रीए पूज्य माता जी ने पांच प्रश्नों जो कि घना प्रश्नों माताजी ना स्वानुभव थया पछी पूज्य गुरुदेव श्री अवारनवार मौखिक रीति पूछता हता એમાં આ ખાસ પાંચ પ્રશ્નો તાત્વિક એવા છે કે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ લેખિત પૂજ્ય માતાજીને મોકલાવેલા અને એમનો જવાબ પણ લેખિત મગાવ્યો હતો એ પાંચ પ્રશ્નો હું પહેલા વાંચી જાઉં છું। અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે તેની ઘટના કઈ રીતે છે? પ્રશ્ન ત્રણ, સર્વજ્ઞની વ્યાખ્યા તમારી ભાષાથી કેવી રીતે થઈ શકે છે? પ્રશ્ન ચાર, બીજા વેદાંતાદી કરતા માન્યતામાં મુખ્ય મુદ્દા સહિત જીવનનું જુદાપણું શું છે? અને પાંચમો પ્રશ્ન, આત્મ આનંદ અને નિર્વિકલ્પતામાં ભેદ અથવા કાળનો આંતરોષણો છે? આ પ્રશ્ન પૂજ્ય ગુરુદેવશ્રીએ લેખિત મોકલાવેલા અને પૂજ્ય માતાજી જ્યારે જવાબ લખવા બેઠા તરત જ એમને જવાબ લખવાની શરૂઆત કરી ત્યારે જવાબની શરૂઆત એમણે પાંચમા પ્રશ્નથી કરી અને એ પાંચમા પ્રશ્ન હતો, આત્મા આનંદ અને નિર્વિકલ્પતામાં ભેદ અથવા કાળનો આંતરો શું છે? જો પ્રશ્ન પહેલા સમજવો જોઈએ, અહીંયા પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે કે આત્મા આનંદ એટલે કે આત્મામાં જે આનંદ છે, આનંદ એ સ્વતંત્ર છે અને નિર્વિકલ્પતા નિર્વિકલ્પ સ્વભાવ છે, નિર્વિકલ્પ સ્વભાવને જ્યારે પર્યાય અવલંબે છે, પર્યાયનો આશ્રય લે છે તો જેવો એનો અભેદ સ્વભાવ છે, નિર્વિકલ્પ સ્વભાવ છે, એવો નિર્વિકલ્પણે વેદાય છે અને એ સાથે સાથે જ કાળના ભેદ પડ્યા વગર એક જ સમયમાં એ જ સાથે આત્મામાં જે આનંદ ભર્યો છે એ પણ વેદનમાં આવે છે। આ તો બે મુખ્યતાની વાત કરી છે પણ ખરેખર તો આત્મામાં જેટલા ગુણો ભર્યા છે તે દરેકનું સામર્થ્ય પ્રગટ પર્યાયમાં વેદનમાં આવે છે। અહીંયા મુખ્યતા બે ની લીધી છે, એક આત્મામાં આનંદ અને નિર્વિકલ્પતા, તો આ બંનેની મુખ્યતામાં નિર્વિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પ ભાવે વેદાય છે અને આત્મામાં જે આનંદ ભર્યો છે તે આનંદ અનાકુલતા આનંદ રૂપે વેદાય છે। આ બંનેમાં ભેદ હોય તો ગુણ ભેદ થી જોવામાં આવે તો આટલો ભેદ છે પણ કાળ ભેદ થી જોવામાં આવે તો એમાં કોઈ ભેદ નથી, બંને એક જ સમયે છે। એક જ સમયમાં અનંત ગુણોનો અંશે સ્વાદ આનંદનો કયો કે અનંત ગુણોના સામર્થ્યનો આનંદનો અનુભવ એક જ સમયમાં એક જ પર્યાયમાં તેમને આવે છે, એમાં કાળ ભેદ નથી, આંતરો નથી। હા, કેમ કે અનંત ગુણો આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક રહેલા છે, એકે ગુણ સ્વતંત્ર પોતાનું ક્ષેત્ર લઈને બેઠું નથી, એકે ગુણનું પોતાનું સ્વતંત્ર ક્ષેત્ર નથી। જે જ્ઞાનનું ક્ષેત્ર છે તે જ સુખનું ક્ષેત્ર છે, તે જ અસંખ્યાત અનંત ગુણોનો અસંખ્યાત જે આત્માનો પ્રદેશ છે એ ક્ષેત્ર છે, એમાં ક્ષેત્ર ભેદ નથી। માટે કોઈ એક ગુણની મુખ્યતાથી એમ કહેવાય કે આત્મામાં આનંદ ભર્યો છે પણ એકલો આત્માના એ સુખ ગુણનું વેદન નથી, પણ એની ભેગા આત્મામાં રહેલા અનંત ગુણોનું પણ સામર્થ્ય એના અનુભવમાં આવી જાય છે। ભલે છદ્મસ્તને સાધક અવસ્થામાં ચોથા ગુણસ્થાને અનુભવ થયેલા ધર્મીને એના અનંત ગુણોના નામ પણ ન આવડતા હોય તો પણ અનુભવમાં અનંત ગુણોનો અંશે સમ્યક રૂપે પ્રણમન થાય છે અને એનો અનુભવ પણ આવે છે. જેમ કે લાડવામાં 100 મસાલા નાખ્યા હોય તો આપણી મુખ્યતા મીઠાશની છે, ગળપણની છે, અને આપણે ગળપણ ઉપરથી જ લાડવાનું માપ કાઢીએ છીએ કે લાડવાનો સ્વાદ કેવો છે. પણ એકલો એમાં ગળપણનો જ સ્વાદ અનુભવમાં આવ્યો નથી, પણ એ ગળપણના સ્વાદ ભેગો ઈ જ સમયે અનંત એમાં જે 100 મસાલા નાખ્યા છે એ 100 મસાલાનો સ્વાદ પણ તેને અનુભવમાં આવે છે, ભલે એને નામ 2 કે 4 આવડતા હોય. માટે એમાં કાળ ભેદ નથી. આત્મામાં જેટલા પણ ગુણો ભર્યા છે એ દરેક ગુણોનું અંશે એને અનુભવમાં, એને ચોથા ગુણસ્થાનવર્તી ધર્મીને પણ અનુભવમાં એને પૂરેપૂરા અનંતા ગુણોનું સામર્થ્ય, આનંદનું, મુખ્યતાથી આનંદનું અને નિર્વિકલ્પતાનું અહીંયા વર્ણન કર્યું છે. તો બંને એ અપેક્ષાએ ભેદ છે કે નિર્વિકલ્પતા નિર્વિકલ્પ સ્વભાવે વેદાય છે અને આત્માનો આનંદ અનાકુળ ભાવે વેદાય છે. એમ જોવામાં આવે તો ભેદ છે, પણ એ બંને સાથે સાથે એને બંનેનો કાળ એક છે, એ બંનેમાં કાળ ભેદ નથી. એક સાથે જેમ સર્વગુણાન સમ્યક તો જે કહેવામાં આવ્યું છે એ જ વાત અહીંયા લાગુ પડે છે. એક સાથે અનંતા ગુણોનું ત્યાં વેદન, આનંદનું સાથે પ્રભુતા ઈશ્વરતા અનંત ગુણોનું સામર્થ્ય તેને અનુભવમાં આવે છે. માટે તે બંનેમાં કોઈ કાળનું આંતરું નથી, પણ ભેદ કેટલો છે કે એમાં દરેક ગુણોનો પોતપોતાનો સ્વભાવ સ્વતંત્ર છે, એટલો ભેદ છે. માટે આત્મા આનંદ અને નિર્વિકલ્પ સ્વભાવ એ બંનેમાં એટલો ભેદ છે. ત્યારબાદ પૂજ્ય માતાજીએ પહેલા પ્રશ્નનો જવાબ આપેલો, અને પહેલો પ્રશ્ન હતો કે અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો. તેનો જવાબ પૂજ્ય માતાજીએ તેમની જેટલી તે સમયની ભૂમિકા હતી એમાં પોતે સ્પષ્ટતા પણ કરી છે કે આ ગુણ કેવળી ગમ્ય છે, સૂક્ષ્મ છે, અગુરુ લઘુ સ્વભાવ પૂરેપૂરો ન્યાય આવતો નથી, સ્પષ્ટપણે આવતો નથી, છતાં પણ યથાશક્તિ પ્રમાણે માતાજી એનો જવાબ જે આપ્યો છે એનો જે ભાવાર્થ છે, એનો જે સારાંશ છે એ મુજબ કે આત્મા સ્વભાવથી જ, આત્મા સ્વભાવથી જ ગુરુ કે લઘુ, ગુરુ એટલે વૃદ્ધિરૂપ અને લઘુ એટલે હાનિરૂપ, એવો અગુરુ લઘુ છે. અગુરુ એટલે કે વૃદ્ધિ અને હાનિ વગરનો, એટલે કે સ્વભાવ જે એનો શુદ્ધ પડ્યો છે તે ગુરુ કે લઘુ વગરનો અગુરુ લઘુ છે. પણ એના પરિણમનનો સ્વભાવ એવો છે, એના પરિણમનનો સ્વભાવ એવો છે કે તેમાં હાનિ, 6 પ્રકારની હાનિ અને 6 પ્રકારની વૃદ્ધિ થાય એવો એનો પરિણમન સ્વભાવ છે. એવો વિચિત્ર એનો પરિણમન સ્વભાવ છે જે કેવળી ગમ્ય છે, જે સામાન્ય છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતો નથી, એ કેવળી ગમ્ય છે. એવો એ પરિણમન સ્વભાવ એમાં કોઈ ગુણહીન રૂપે કે કોઈ ગુણની અધિકતા રૂપે એવી પર્યાયની તારતમ્યતાથી તમને આવી વિચિત્રતાઓ દેખાય, પણ સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવ અગુરુ લઘુ સ્વભાવ છે. અને તે જે વૃદ્ધિ અને હાનિનું સ્વરૂપ જે પર્યાયનું છે, પરિણમન સ્વરૂપનું છે, તે વૃદ્ધિ અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, આમ 6 પ્રકારે વૃદ્ધિ પરિણમન સ્વભાવની છે. અને એ પ્રમાણે 6 પ્રકારનો હાનિ એટલે કે અનંત ભાગ હાનિ, અસંખ્ય ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્ય ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ, આ પ્રમાણે 6 પ્રકારનો એનામાં શતગુણ હાનિ વૃદ્ધિ રૂપ પરિણમનનો સ્વભાવ છે. પણ ખરેખર એ પરિણમન સ્વભાવને લઈને દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે, દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે, તે ક્યારેય તેના તે મર્યાદા છોડીને પોતાનું કાર્ય કરતું નથી. 6 ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપ પરિણમન સ્વભાવથી ને દ્રવ્ય કાયમ એવું ને એવું એકરૂપ ભાવે, ત્રિકાળ પરે, પારિણામિક ભાવે પ્રતિષ્ઠિત રહે છે. અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા પ્રતિષ્ઠિત પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે, તે ક્યારે હાનિ પામતો નથી, તે ક્યારે પોતાના સ્વરૂપને ચ્યુત થતો નથી. એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો છે 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 છે, એવો અનાદિ અનંત પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે, એ આ અગુરુ લઘુ સ્વભાવનો સામર્થ્ય અર્થ છે. પર્યાયની તારતમ્યતામાં જોવામાં આવે તો તમને વિચિત્રતાઓ દેખાય, પણ પોતાના સ્વરૂપથી જોવામાં આવે તો તે અગુરુ લઘુ સ્વભાવવાળો છે. અને એનો આપણે સામાન્ય પાઠશાળામાં પણ જો શીખ્યા હોઈએ તો એમાં પણ એવી પરિભાષા આવે જ છે કે અગુરુ લઘુત્વ એ પોતાના દ્રવ્ય ગુણ પોતાના નિજ સ્વરૂપ રહે, એક દ્રવ્ય પલટીને અન્ય દ્રવ્ય રૂપ ન થઈ જાય, દ્રવ્યનો કોઈ ગુણ પલટીને અન્ય ગુણરૂપ ન થઈ જાય, આત્મા પલટીને કદી જડ ન થઈ જાય. આ બધા અગુરુ લઘુ સ્વભાવને લઈને આત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. એમાં ક્યારેય હાનિ વૃદ્ધિ રૂપ થતી નથી. પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં છ ગુણે હાનિ અને વૃદ્ધિ કે જે મેં હમણાં વર્ણવી એ રૂપે થાય છે. વિભાવ પરિણામ વખતે દ્રવ્યના પરિણામની હિના દીકતા પર નિમિત્તના લઈને થાય છે. વિભાવ પરિણામ વખતે દ્રવ્યના પરિણામની હિનાધિકતા પર નિમિત્તના કારણે થાય છે, પણ ઉપાદાન પણ જોવામાં આવે તો એ પરિણામ પણ સ્વતંત્ર છે. આવો અગુરુ લઘુ સ્વભાવ બીજી પૂજ્ય માતાજીએ એક શોર્ટમાં પાછળ પોતે એમ પણ લખે છે કે આ કેવળી ગમ્ય છે, એનો ન્યાય એ કેવળ જ્ઞાનનો વિષય છે, એ છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતો નથી, એમ કરીને એમને પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. ત્યારબાદ જો ગુરુદેવશ્રી પૂછ્યું હતું ત્રીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન કે અનુભવ વખતે જ્ઞાનની સવિકલ્પતા, એવો પ્રશ્ન પૂછ્યો હતો કે અનુભવ વખતે જ્ઞાનની જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે. જો પ્રશ્ન પેલા સમજવા જેવો છે કે જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે, તેની ઘટના કઈ રીતે છે, એટલે કે તેની વ્યવસ્થા કેવી રીતે છે, કેમ છે સવિકલ્પ પણ, કેવું અનુભવ વખતે સવિકલ્પનું કેમ બની શકે. તો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે સવિકલ્પતા એટલે પરિણામ, સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ જ્યારે વિકલ્પની ભૂમિકામાં આવે અને ત્યારે જે સવિકલ્પતા થાય છે એવી આ સવિકલ્પતાનો અર્થ અહીંયા નથી કરવાનો. અહીંયા સવિકલ્પતા એટલે પોતાના જ્ઞાનમાં જાણવા જાણવાનો જે વ્યાપાર છે, પોતાના ઉપયોગ સ્વરૂપ જ્ઞાનનો જે જાણવા જાણવાનો વેપાર છે, વિશેષ પ્રકારે સ્વપર પ્રકાશક સ્વભાવને લઈને વિશેષ રૂપે જાણવા રૂપે પરિણમવાનો જે સ્વભાવ છે એને અહીંયા સવિકલ્પનું કીધું છે. સવિકલ્પણું એવું તો એનો અનાદિ અનંતપણું છે. જ્ઞાને જ્ઞાન વિશેષ વિશેષ જાણવા રૂપે પરિણમવું એ તો નિર્વિકલ્પ દશા વખતે પણ ચાલુ છે. નિર્વિકલ્પ દશા વખતે કઈ જ્ઞાન નિર્વિચાર થઈ જતું નથી, જડ થઈ જતું નથી, પણ તે વિકલ્પમાં જે ભમતું હતું પૂર્વ ભૂમિકામાં, જે વિકલ્પમાં ભમતું હતું તે એક વિષય એટલે કે પોતાના શુદ્ધ આત્માના વિષયમાં એકાગ્ર થયું, તન્મય થયું, અને તન્મય થતા જે પેલા પરજ્ઞેયોના લક્ષ્ય વિકલ્પો ઉત્પન્ન થતા હતા, એક વિષયથી બીજા વિષયમાં વિષયાંતર થતું હતું, એ વિષયાંતર ટળ્યું અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થયો, નિર્વિકલ્પ સ્વભાવમાં એકાગ્ર થતા જે નિર્વિકલ્પા થઈ ત્યારે નિર્વિકલ્પણે પોતાના જ્ઞાનના અતિન્દ્રિય આનંદને ભોગવતો વેદતું એ જ્ઞાન સ્વપર પ્રકાશકપણે સ્વપર પ્રકાશકપણે ત્યાં એનું વિશેષપણું એટલે કે સવિકલ્પણું ચાલુ છે. અને એ સવિકલ્પણું તો સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે. અત્યારે છદ્મસ છે તો જેટલો કાળ નિર્વિકલ્પ છે તો ત્યાં નિર્વિકલ્પ કાળે પણ એનું સવિકલ્પણું ચાલુ છે, અને એ વખતે પોતાના આત્માના આનંદને વેદે છે એ એનું પરપ્રકાશકપણું છે, અને એકાકાર સ્વરૂપમાં લીન છે એ એનું સ્વપ્રકાશકપણું ત્યાં સવિકલ્પણે ચાલુ છે. ત્યારે નિર્વિકલ્પતા વખતે ચૈતન્યદ્રવ્યના ભિન્ન ભિન્ન સ્વભાવના અદભુત માતાજી જવાબ લખે છે કે તરંગો ઉછળી રહ્યા છે તેનું વેદન, તેને જાણવું તે જ્ઞાનની સવિકલ્પતા છે, અને અનંત ગુણો નિર્વિકલ્પ છે. પંચાધ્યાયીમાં આ વાતની સ્પષ્ટતા કરી છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ એ સવિકલ્પ છે અને આત્મામાં અનંતા ગુણો જે છે એ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે શું કે એ દરેક ગુણો જ્ઞાનમાં જ્ઞાનમય છે, જ્ઞાનમાં જણાય છે, પોતે પોતાને જાણતા નથી પણ એ જ્ઞાનમાં જણાતા હોવાથી એ બધા ગુણોને પંચાધ્યાયીકારે ત્યાં નિર્વિકલ્પ કીધા છે અને જ્ઞાનને સવિકલ્પ કીધું છે. અને એ સવિકલ્પ જ્ઞાન એટલે કે વિશેષ વિશેષ પ્રકારે જાણવું 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 એ એનું વિશેષ પ્રપણું છે. સવિકલ્પ એટલે કઈ અહીંયા ધર્મી જેમ વિકલ્પમાં આવે છે અને જે સવિકલ્પ દશા એ વાત અહીંયા નથી કરવાની. અહીંયા સવિકલ્પ એટલે જ્ઞાનનું વિશેષ વિશેષ પરિણમન. એ અનુભવ વખતે પણ અનંત ગુણોના ધર્મોના સામર્થ્યને, એમાં મુખ્યપણે જે વેદનમાં આવતા હોય અનાકુળ આનંદપણે એને વેદે છે એવું પણ જ્ઞાનમાં જણાય છે. જો એવી દશા ત્યાં ન હોત, એવી દશા ત્યાં ન હોત તો વિકલ્પમાં આવ્યા પછી મુનિ એના અર્થેન્દ્રિય આનંદનો એમાં આવો આનંદ ભર્યો છે, આ ગુણનું આવું કાર્ય છે, એ કેમ નક્કી થાત? ઈ એમ બતાવે છે કે નિર્વિકલ્પ દશા વખતે જ્ઞાન નિર્વિકલ્પ થયું એ વિકલ્પની અપેક્ષાએ કહેવામાં આવ્યું, એક વિષયમાં એકાગ્ર થયું એ અપેક્ષાએ નિર્વિકલ્પ કહેવામાં આવ્યું, પણ ત્યાં એ જ્ઞાન ઠપ નથી થઈ ગયું, ત્યાં વસ્તુત્વ ગુણને લઈને ત્યાં પણ એનું પ્રયોજનભૂત કાર્ય એટલે કે જાણવું 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 એ ત્યાં ચાલુ છે, અને એ જાણવું જાણવું એ જ એનું પરિણમન એ સવિકલ્પતા છે. આ પ્રમાણે પૂજ્ય માતાજીએ ત્યાં બહુ સ્પષ્ટ અને સુંદર રીતે એનું વર્ણન કર્યું છે કે અનુભવ વખતે દ્રવ્યનું જુદા જુદા સ્વભાવે ક્રિયાત્મકપણું એટલે કે પરિણમનપણું અને જુદા જુદા પ્રકારે ક્રિયાત્મકપણું તે પરિણમનનું જ્ઞાનમાં સહજ નિર્વિકલ્પણે વેદન તે જ્ઞાનની સવિકલ્પતા છે. આવો માતાજીએ સુંદર જવાબ પૂજ્ય ગુરુદેવશ્રીને લખીને મોકલાવેલો હતો. અને આ સવિકલ્પ દશા એ આપણા અસાધારણ જ્ઞાનનું લક્ષણ છે. આ અસાધારણ જ્ઞાનનું લક્ષણ કે જે અત્યારે આપણે છદ્મસ્તને પ્રગટ રૂપ છે, ક્ષોપક્ષમ ભાવે ભલે હો પણ એ પ્રગટ રૂપ છે, વ્યક્ત છે, અને આવી સવિકલ્પતાને લઈને આવા સ્વપ્ર પ્રકાશક જ્ઞાનને લઈને હું મારા જ્ઞાયક સ્વભાવી આત્માનું અવલંબન કરી વિશેષ ભાવે પરિણમી જવું એવું આ કરણ અસાધારણ લક્ષણ કે જે જાણવું 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 એવું વ્યક્ત અત્યારે મોજૂદ હોવાથી મારું હું કાર્ય કરી શકું છું, કેમ કે આ જે જાણવું જાણવું થઈ રહ્યું છે એ કોઈ પરમાંથી નથી આવતું. મારું અજ્ઞાન એમ ભલે માનતું હોય, મારું મિથ્યાત્વ ભલે એમ માનતું હોય કે આ જાણવું મને જ્ઞેયમાંથી આવ્યું, પણ ખરેખર આ જાણવું જ્ઞેયમાંથી નથી આવતું પણ મારા ચૈતન્ય સ્વભાવને અનુસરીને આવતું હોવાથી, આ જાણપણું જાણપણું એ મારા ચૈતન્ય સ્વભાવને અનુસરીને આવતું હોવાથી આવા ચૈતન્ય સ્વભાવને હું જાણી શકું છું, એની સાથે તદ્રુપ થઈને એકાકાર થઈ શકું છું, એવો મારો આ સવિકલ્પ અસાધારણ જ્ઞાનનો સ્વભાવ હોવાથી હું આવા આત્મામાં તદ્રુપ થઈને સમ્યક દર્શન પ્રગટ કરી શકું એવું આ ઉત્કૃષ્ટ સાધન લક્ષણ જેને કહેવાય એ વ્યક્ત મારી પાસે અત્યારે વિદ્યમાન છે, અને એ લક્ષણ દ્વારા હું લક્ષ્ય સુધી પહોંચી શકું છું એવો આપણે આ પ્રશ્નનો જવાબ સાંભળીને અંદરમાં લાભ મેળવવો જોઈએ કે મારું જ્ઞાનનું સવિકલ્પણું એકેન્દ્રીમાં પણ જ્ઞાનનું સવિકલ્પણું ચાલુ છે, ભલે અક્ષરના અનંતમાં ભાગમાં જ્ઞાનનો ક્ષોપક્ષમ વ્યક્ત હોય તો પણ ત્યાં જાણવું જાણવું ચાલુ છે, અને અત્યારે પણ આ જાણવું ચાલુ છે, અને સિદ્ધ અવસ્થા થયા પછી નિર્વિકલ્પણે પણ આ સવિકલ્પ દશા ચાલુ રહેવાની હોવાથી અત્યારે મારી પાસે આ વ્યક્ત આવા લક્ષણ દ્વારા હું લક્ષ્ય સુધી પહોંચી શકું છું, કેમ કે આ લક્ષણ અસાધારણ લક્ષણ છે કે જે મારામાં છે બીજે ક્યાંય નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી રહિત છે, અને મારામાં હંમેશા રહે છે માટે અવ્યાપ્તિ દોષ રહિત છે, અને આ મારા સિવાય બીજે ક્યાંય નથી એવો અસંભવ દોષથી રહિત હોવાથી આ મારું અસાધારણ લક્ષણ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ રહિત નિર્દોષ અને વ્યક્ત લક્ષણ હોવાથી હું મારા આત્મ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું એવું આ પ્રશ્નના જવાબ ઉપરથી આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂછેલો કે સર્વજ્ઞની વ્યાખ્યા તમારી ભાષાથી કેવી રીતે થઈ શકે, આ ત્રીજો પ્રશ્ન હતો, અને એનો જવાબ પૂજ્ય માતાજીએ બહુ સુંદર આપ્યો છે કે સર્વજ્ઞની વ્યાખ્યા પહેલા તો સર્વજ્ઞના જ્ઞાનમાં જ્ઞાનના સામર્થ્ય પરથી જ આપણે નક્કી કરી શકીએ કે આપણી પાસે જેટલા પણ અત્યારે જીનાગમ છે એ જીન વાણી છે એનો મૂળ સૂત્ર કરતા કોણ છે? આચાર્ય દેવ તો ગ્રંથ કરતા છે, ગુરુદેવશ્રીએ એ ગ્રંથને આપણને સમજાવ્યા છે, પણ આ જીનવાણી આપણી પાસે અત્યારે વિદ્યમાન છે એની અંદરમાં જે તત્વનો જે સાર છે, તત્વનો જે ભાવ લખ્યો છે, આત્માનું જે વર્ણન કર્યું છે, એ વર્ણન કરનારના મુખ્ય સૂત્ર કરતા કોણ છે? તો કે છે કે સર્વજ્ઞ. કેમ સર્વજ્ઞ? કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં કોઈ જ્ઞાન કે અજ્ઞાન નથી, કોઈ જ્ઞાન કે અજ્ઞાન નથી. એનો અર્થ શું? કે સર્વજ્ઞતા એ પરિપૂર્ણ છે, જ્ઞાનની પૂરણ વ્યક્ત અવસ્થા છે. હવે એ જ્ઞાનમાં કંઈ જ્ઞાન કે અજ્ઞાન નથી. અજ્ઞાન એટલે કે કંઈક જાણવાનું બાકી રહી ગયું હોય અને કંઈક જાણી રહ્યા છે એવું એ જ્ઞાન નથી, પણ પૂરણ જ્ઞાન છે. સ્વભાવ જ્ઞાન કેવો છે, જ્ઞાન સ્વભાવ કેવો છે, તો કે જે પૂરણ છે. કેવો છે, તો કે અનંત સામર્થ્યવાન છે. વળી કેવો છે, તો કે જે ત્રિકાળ છે. તો એનું વ્યક્ત પરિણામ કેવું છે, કેવળ જ્ઞાનની પર્યાય જે વ્યક્ત છે ઈ કેવી છે, તો કે છે કે ઈ પણ ભલે એના અનંતમાં ભાગમાં હોય, જ્ઞાન ગુણની વ્યક્ત જે કેવળ જ્ઞાનની પર્યાય ઈ એના અનંતમાં ભાગે છે. અને ઈ અનંતમાં ભાગે હોવા છતાં પણ એનો ક્યારે અંત નથી, એક વાત. અને એ અનંતને જાણે છે, એનો ક્યારે અંત નથી, અને ઈ પાછા અનંતને જાણે છે એવી સામર્થ્યવાન આ સર્વજ્ઞ દશા છે. એમના જ્ઞાનમાં આ તત્વ આવ્યું હોવાથી આપણી પાસે જે જીનવાણી છે એ પ્રમાણ છે. કેમ કે એ કેનારા કોણ છે, સર્વજ્ઞ. તો સર્વજ્ઞ કે જેના જ્ઞાનમાં કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી, જે પૂરણ છે. એક સમયમાં યુગપત ત્રણેય કાળ ને ત્રણેય લોકના દ્રવ્ય ગુણ પર્યાય ને જેમ છે તેમ, અને અનુત્પન્ન અને ઉત્પન્ન થયેલી પાટલી એ ત્રણેય યુગપત એક જ સમયમાં જાણે છે, સમય ભેદ નથી, એવી જે સામર્થ્યવાળી પર્યાય. અને એના જ્ઞાનમાં જ્યારે આવું પૂરણ આવ્યું હોય, એવા સર્વજ્ઞને કોઈ પણ જાતની કલ્પનામાં કે કોઈ પણ જાતની તત્વના પ્રરૂપણામાં અધૂરું કહેવાની શું જરૂર છે, કેમ કે તેઓ સ્વયં પ્રમાણને પ્રાપ્ત થયા છે. તો તેમની સર્વજ્ઞતાની જે વાણી હતી, ઓમ ધ્વનિ, ભલે અનક્ષરાત્મક ભિન્ન, પણ એમાં વાણીમાં પણ આત્માનો જે ભાવ આવ્યો, સર્વજ્ઞતાનો જે ભાવ આવ્યો, એ પણ કેવો આવ્યો છે, પ્રમાણ રૂપ આવ્યો છે. એમાં કઈ અસત્ય વચન નથી, સત્ય આવ્યું છે. માટે જીનવાણી પણ આપણી પાસે જે છે એ પણ પ્રમાણ છે. તો આવું આ સર્વજ્ઞ દેવ કે જે ત્રણ લોક અને ત્રણ કાળ, લોકાલોક અને ત્રણ કાળને યુગપદ જાણે એવી સામર્થતા જેનામાં પ્રગટ થઈ છે, એ સર્વજ્ઞ દેવ કે જેમની પર્યાયની એક સમયની તાકાત એટલી છે કે જેમાં લોકાલોક બિંદુ સમાન ઝળકી ઉઠે છે, એ સર્વજ્ઞ દેવને ની જીનવાણી, એમના મુખેથી નીકળેલી જીનવાણી, એમના મુખેથી નીકળેલા આગમ પણ કેવા છે, પ્રમાણ છે. તો આ સર્વજ્ઞ દેવ કે જેમના જ્ઞાનની તાકાત કેવી છે, કે જે એક સમયમાં સકળ જગતને જાણી શકે, એવું આ સર્વજ્ઞપણું એ સર્વજ્ઞતાની મહિમા છે. બીજા બધા જ્યાં લક્ષ પૂરણ થઈ ગયું છે, જે કૃતકૃત્યપણું હતું, પેલા કૃતકૃત્યપણું પ્રગટ નહોતું થયું, જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રગટ નહોતી થઈ ત્યાં સુધી કૃતકૃત્યપણું પ્રગટ નહોતું થયું, પણ જ્યાં સર્વજ્ઞતા પ્રગટ થઈ ત્યાં કૃતકૃત્યપણું પ્રગટ થયું. હવે કરવાનું કઈ બાકી નથી, હવે સાધક સાધ્ય કયો કે સાધક દશા કયો કે નિશ્ચય વ્યવહાર કયો, એ બધું એ પૂરણ થઈ ગયું છે. હવે કઈ કરવાનું બાકી નથી, હવે અતિન્દ્રિય આનંદને એવા પોતાના અનાકુળ સ્વભાવને સાધી અનંતકાળ એ વેદ વેદ છે એવો એને પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટ થઈ ગયો છે, પણ છતાં કૃતકૃત્ય થઈ ગયા છે એટલે કાંઈ કરતા નથી એમ નથી. કેમ કે વસ્તુત્વ નામનો એનામાં ગુણ હોવાથી, વસ્તુત્વ સ્વભાવ નામનો એનામાં ગુણ હોવાથી, ત્યાં પણ જ્ઞાનનું સવિકલ્પણું અને આત્માના સુખ ગુણનું પણ ત્યાં નિત્ય પ્રયોજનભૂત કાર્ય, વીર્ય ગુણનું પણ પ્રયોજનભૂત કાર્ય, શ્રદ્ધા ગુણનું પણ પ્રયોજનભૂત કાર્ય, એ રીતે ચારિત્ર ગુણનું પણ પ્રયોજનભૂત કાર્ય, એવા અનંતા ગુણોનું પ્રયોજનભૂત કાર્ય પ્રત્યેક સમયે ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. કૃતકૃત્ય થઈ ગયા એ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કે અપૂર્ણતા હતી એની સામે સર્વજ્ઞતા પ્રગટ થઈ ગઈ, એ અપેક્ષાએ ભગવાન કૃતકૃત્ય થઈ ગયા છે અને સાદી અનંત હવે એવા જ રહેશે એમ કહેવામાં આવે છે. કૃતકૃત્ય થઈ ગયા એટલે જડ થઈ ગયા, ઠપ થઈ ગયા, હવે સિદ્ધ દશામાં કઈ કરવાનું નથી એમ નથી. ત્યાં પણ આત્માના અનંત ગુણોનું ક્ષાયિક પરિણમન નિત્ય ક્રમે ચાલુ છે, ચાલુ છે, અને એમાં એ સાદી અનંત કાળ હવે ત્યાં એમને એમ રહેશે. આ પ્રમાણે ત્રીજા પ્રશ્નનો જે જવાબ પૂજ્ય માતાજી આપ્યો હતો કે સર્વ સ્વપ્રકાશક સ્વભાવવાળું જ્ઞાન પોતાની સંપૂર્ણ તરંગરૂપ પર્યાયમાં સહજ પરિણમીને સ્વસ્વભાવમાં કુદરતી તથા કુદરત પ્રમાણે પરિણમે છે, તેનું નામ સર્વજ્ઞતા છે. આવો જવાબ પૂજ્ય માતાજીએ ગુરુદેવશ્રીને લખીને મોકલાવેલો. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીને જે પ્રશ્ન હતો તે ચોથો પ્રશ્ન હતો, કે બીજા વેદાંતાદી કરતા માન્યતામાં મુખ્ય મુદ્દા સહિત જીનનું જુદાપણું શું છે? આ પ્રશ્ન ચોથો હતો અને એનો જવાબ પૂજ્ય માતાજીએ પણ બહુ વિસ્તારથી અને સુંદર રીતે લખીને આપ્યો હતો. વેદાંત, ખરેખર વેદાંત જે છે કે કોઈ પણ પાખંડ મત કયો, બૌદ્ધ કયો, ચારવાક કયો, કે સાંખ્ય મત કયો, કે વેદાંત કયો, એ જે કોઈ પણ મત, જે કોઈ પણ ધર્મને પકડીને એકાંતે પોતાનો મત ચલાવી રહ્યા છે, તે ખરેખર આપણા જૈન દર્શન ધર્મ પ્રમાણે એ આપણો જ મત છે, આપણા જ મત છે. પણ ત્યાં એમનું પાખંડ પણ કેવી રીતે સિદ્ધ થાય છે કે તેઓ સર્વથા માને છે. જેમ કે બૌદ્ધ મત દ્રવ્યને ક્ષણિક માને છે, તેઓ સર્વથા. અને વેદાંત કેવો માને છે કે આત્મા સર્વથા શુદ્ધ છે અથવા તો સર્વથા અભેદ છે. આ બંને સાચા છે. વેદાંત નો પણ જે પક્ષ છે એ પણ સાચો છે, બૌદ્ધ મત પણ કે છે એ પણ સાચું છે, આત્માના જ આ ધર્મ છે. પણ દોષ ક્યાં આવે છે કે વેદાંત સર્વથા શુદ્ધ માને છે અને બૌદ્ધ સર્વથા ક્ષણિક માને છે. તો ત્યાં અપેક્ષા છૂટી જાય છે. આત્મા શુદ્ધ પણ છે અને પર્યાયથી અશુદ્ધ પણ છે એમ જો માનવામાં આવે તો બરાબર છે, પણ એકાંતે સર્વથા એમ માનવામાં આવે કે આત્મા શુદ્ધ જ છે તો તે એકાંત મિથ્યા એકાંત થઈ જાય છે. અને આ પ્રમાણે વેદાંત પણ આત્મા સર્વથા શુદ્ધ છે અથવા તો અભેદ છે એમ માને છે. જો એ જ જગ્યાએ એમ કહેવામાં આવે કે પ્રમાણના દ્રવ્યને લક્ષ્યમાં લઈને, પ્રમાણનું દ્રવ્ય શું કહે છે કે આ અનેકાંતની પરિભાષા શું છે, શું છે કે વસ્તુમાં વસ્તુપણાને નિભજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એક સાથે પ્રકાશવું, તેને અહીંયા અનેકાંત કહેવામાં આવે છે. આ અનેકાંતની પરિભાષા થઈ. તો શું આવ્યું કે વસ્તુમાં વસ્તુપણાને નિભજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિ. જો આ દરેક દ્રવ્યો, આત્મા એક નહીં પણ જગતમાં જેટલા પણ દ્રવ્યો, જાતિ અપેક્ષાએ છ અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યો, એ અનંત દ્રવ્યો કેવા છે? તો કે છે કે અનંત ધર્માત્મક એક છે. બંનેમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મો છે. આ બંને ધર્મોને એક સાથે રહેવામાં વિરોધ નથી, કેમ કે બંને એ વસ્તુનો સ્વભાવ છે. એવા બંને ધર્મોના વિરુદ્ધ સ્વભાવ, એક પરિણમન સ્વભાવ અને એક એનો એકરૂપ સ્વભાવ, એક નિત્ય સ્વભાવ, એક અનિત્ય સ્વભાવ, એકપણે રહેવાવાળો સ્વભાવ અને એક અનેકપણે રહેવાવાળો સ્વભાવ. આવી રીતે પ્રમાણના દ્રવ્યને વ્યવસ્થિત રીતે પોતાના જ્ઞાનમાં સ્પષ્ટ કરીને, અને નયનું જે દ્રવ્ય છે કે જે પ્રમાણ દ્વારા નક્કી થયેલા દ્રવ્યમાંથી જે એક ધર્મને મુખ્ય કરે તેને નય કહેવાય. તો નય કેવા છે કે જે નયનો જે ધર્મ હોય એને વિષય કરીને એવો કે. દાખલા તરીકે તમે દ્રવ્યાર્થિક નયને પૂછો તો દ્રવ્યાર્થિક નય એમ કે દ્રવ્ય એક છે, દ્રવ્ય નિત્ય છે. અને તમે પર્યાયાર્થિક નહીં પૂછો તો પર્યાયાર્થિક નહીં એમ કે દ્રવ્ય અનેક પ્રકારના ભાવ વાળું છે, અનંત ગુણાત્મક છે, ભેદ વાળું છે, એમાં શુદ્ધતા પણ છે, અશુદ્ધતા પણ છે, એવા ઘણા બધા ભાવો વાળું એ પર્યાયાર્થિક નહીં એમ કહેશે. અનેક પ્રકારનું એવો પર્યાયાર્થિક નહીં કહેશે અને એક પ્રકારનું એવો દ્રવ્યાર્થિક નહીં કહેશે. તો પ્રમાણ એમ કહેશે કે દ્રવ્ય નિત્ય નિત્યાત્મક છે, જ્યારે નહીં એમ કહેશે કે દ્રવ્ય નિત્ય છે, ત્યારે બીજું નહીં એમ કહેશે કે દ્રવ્ય અનિત્ય છે. તો પ્રમાણનો વિષય આખું દ્રવ્ય છે, નહીંનો વિષય એનો એક ધર્મ છે. પ્રમાણ યુગપદ છે, ત્યારે નહીં વિરુદ્ધ છે. પ્રમાણ એક સાથે આખા દ્રવ્યને ગ્રહણ કરે છે અને નહીં જે નહીંનો જે ધર્મ હોય એને એ પ્રમાણે જ બતાવે છે. દાખલા તરીકે દ્રવ્યાર્થિક નહીં એમ જ કહેશે કે આત્મા નિત્ય જ છે, પર્યાયાર્થિક નહીં એમ કહેશે કે આત્મા અનિત્ય જ છે. માટે બંને બંને સપક્ષ છે. એક એકાંતે કે સર્વથા આત્મા નિત્ય એમ નથી, પણ જ્યારે દ્રવ્યાર્થિક નહીં એમ કીધું કે આત્મા નિત્ય જ છે, ત્યારે અનિત્યની અપેક્ષા આવે છે, અનિત્યની અપેક્ષા આવે છે. હવે જ્યારે દ્રવ્ય એમ કીધું, પર્યાયાર્થિક નહીં એમ કીધું કે આત્મા અનિત્ય છે, તો એ અનિત્ય એના વિષય પ્રમાણે અનિત્ય બરાબર, પણ ત્યાં નિત્યની અપેક્ષા આવે છે. એવી જ રીતે અહીંયા વેદાંત જ્યારે એમ કે છે કે વસ્તુ એટલે કે દ્રવ્ય આત્મા શુદ્ધ જ છે, ત્યાં એને અશુદ્ધતાની કે ભિન્ન ભિન્નતાની કે અનેક પ્રકારની કે ભેદની અપેક્ષા ન લેતા, એને અપેક્ષા ન લેતા સર્વથા આત્મા શુદ્ધ છે એમ ગ્રહણ કરતા તે વેદાંત મિથ્યા અને મિથ્યા એકાંતમાં એની ખતવણી થાય છે. ખરેખર એમ નથી. આત્માના બંને ધર્મોને યથાર્થ પ્રમાણે પ્રમાણ દ્વારા નક્કી કરીને એના બંને ધર્મોને સમજવા અને બંને ધર્મોને સમજ્યા પછી અંદરમાં નક્કી કરવું કે કોના આશ્રયે વિકલ્પ શમે છે અને કોના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે. આવો હિત અહિતનો હેય ઉપાદેયનો વિચાર ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે આખા દ્રવ્ય ગુણ પર્યાય એટલે કે આખા દ્રવ્યના બંધારણને, આખા દ્રવ્યના સ્વરૂપને બરાબર તમે તમારા જ્ઞાનમાં વ્યવસ્થિત રીતે ગોઠવો, સ્પષ્ટ કરો, ત્યારે જ તમે એ નક્કી કરી શકો છો કે કોના આશ્રયે વિકલ્પ શમે અને કોના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય, કોના આશ્રયે મોક્ષ માર્ગ શરૂ થાય અને કોના આશ્રયે સંસાર ઉભો થાય, કોના આશ્રયે સંવર દશા શરૂ થાય છે અને કોના આશ્રયે આશ્રવ બંધ થાય છે, કોના આશ્રયે અનાકુલતા થાય છે અને કોના આશ્રયે આકુલતા થાય છે, કોણ ઉપાદેય છે અને કોણ છોડવા લાયક છે, કોણ જાણવા લાયક છે, કોણ ગ્રહણ કરવા લાયક છે, કોના આશ્રયે પૂર્ણતા થાય છે, આ બધો વિવેક પ્રમાણનું દ્રવ્યને નક્કી કર્યા પછી, નયના દ્રવ્યને એટલે કે બંને વિરુદ્ધ ધર્મોને ઓળખ્યા પછી આ વ્યાપાર થઈ શકે કે કોના આશ્રયે મારે ધર્મ પ્રગટ કરવો. તો કે છે કે જે એક છે, જે નિત્ય છે, જે શુદ્ધ છે, જે પરમ પરિણામિક ભાવે છે, જે સદાય છે, જે અભેદ છે, જે અકર્તા છે, કે જેના આશ્રયે વિકલ્પ શમે છે, એના આશ્રય મારા માટે ઉપાદેય રૂપ છે. આવો જ્ઞાનમાં નિર્ણય કરવો. અને જેના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે, કોના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તો કે પરનો લક્ષ્ય કરતા તો વિકલ્પ ઉત્પન્ન થાય જ છે, પણ પોતાના પોતાનામાં ગુણભેદનું કે પર્યાયની શુદ્ધતા અશુદ્ધતાને પણ લક્ષમાં લેતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો આ વિકલ્પ ઉત્પન્ન થવો એ આકુલતાનું કારણ થાય છે અને વિકલ્પની ઉત્પત્તિ ન થવી એ અનાકુલતા છે. તો મારે શું કરવું, મારે કોનો આશ્રય કરવો, આવો શાંત ચિત્તથી મધ્યસ્થપણે વિચાર કરવો અને જેના આશ્રય વિકલ્પ ટળે એનો આશ્રય કરવાનો ઉદ્યમી થવું. પણ આવું ક્યારે બની શકે કે પોતે અનેકાંત સ્વરૂપને બરાબર લક્ષમાં રાખે અને પછી નયના ધર્મોને ઓળખે અને પછી એમાં કોણ ઉપાદેય છે અને કોણ હેય છે એવું નક્કી કરે, ત્યારે જ આ શક્ય થઈ શકે. જ્યારે એકાંતવાદીઓ વેદાંત કયો, સાંખ કયો, બૌદ્ધ કયો, એને આ ધર્મોને પકડ્યા ખરા, એમને જે ધર્મો અંગીકાર કર્યા એ જૈન ધર્મના જ ધર્મો છે, એ સત્ય છે, એ કોઈ કલ્પના નથી કે કઈ ખોટું નથી, એ સત્ય જ છે. પણ સર્વથા એમ કેતા તેઓ તેમનો ત્યાં અશુદ્ધાત્માનો અનુભવ તેમને થતો નથી, સર્વથા નથી. હા, જે નયની અપેક્ષાએ તમે નિત્ય કીધું એ નયની અપેક્ષાએ 100% આત્મા નિત્ય જ છે અને જે નયની અપેક્ષાએ તમે અનિત્ય કીધું એ નયની અપેક્ષાએ 100% આત્મા અનિત્ય જ છે. પણ અપેક્ષાને જો છોડી દેશો તો આ જ તમારું મિથ્યા થઈ જશે. કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે અને કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય છે, કોઈ અપેક્ષાએ આત્મા શુદ્ધ છે અને કોઈ અપેક્ષાએ આત્મા અશુદ્ધ છે એવું બંનેનું ભાન હશે, ત્યારે એ હેય અને ઉપાદેયપણું કરી શકશે. ત્યાં સુધી હેય અને ઉપાદેયપણું એને પ્રગટ થશે નહીં અને કોનો આશ્રય કરવો એવું જ્યાં સુધી ભાન નહીં થાય ત્યાં સુધી એને આત્માના અનુભવથી એ પોતે દૂર રહેશે. એમ અહીંયા વેદાંત પણ એકલી શુદ્ધતા જ માને છે અને એકલી શુદ્ધતા માનતા તો પછી કરવાનું શું રહ્યું? આ પ્રશ્ન થાય. જો હું શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું, તો મારે કરવાનું કઈ નથી રહ્યું. તો આમાં એને એક પ્રકારનો એક અજ્ઞાન એવું સેવાય છે કે મારે કઈ કરવાનું છે, હું શુદ્ધ જ છું, કયો ખાઈ પીને મસ્ત રહ્યો. તો એમ નથી. જો હું શુદ્ધ જ છું તો આ હું શુદ્ધ છું નક્કી કોને કર્યું? આ પ્રશ્ન થવો જોઈએ. જો વેદાંત એમ કહેતા હોય કે પર્યાય છે જ નહીં, શુદ્ધતા અશુદ્ધતા એવું કઈ પર્યાયનું છે જ નહીં, એકલી શુદ્ધતા અને અભેદપણું જ એજ હું છું એમ જો માનતા હોય તો નક્કી કોને કર્યું? એ નક્કી કરનાર કોણ? એ તો પર્યાય છે. સ્વભાવ એકરૂપ છે, સ્વભાવ શુદ્ધ છે, સ્વભાવ અભેદ છે, સ્વભાવ નિર્વિકલ્પ છે, એવું નક્કી કોણ કરશે? એ કેનારો કોણ છે? 320 ગાથા ની અંદર સકળ નિરાવરણ એવું કેનારો કોણ છે? હું છું. એ પર્યાય એમ કે છે, દ્રવ્ય એમ નથી કેતું. દ્રવ્ય પર્યાયમાં આવી નથી જતું, પણ દ્રવ્યનું સામર્થ્ય પ્રગટ પર્યાયમાં આવે છે. પણ એ ક્યારે આવે? જયારે પ્રગટ પર્યાય પોતાના દ્રવ્યને ધ્યેય બનાવે, અને ધ્યેય બનાવીને એ પર્યાય એમ કે હું જ પરમાત્મા છું, હું પર્યાય નથી, એવો જે પર્યાયનો ભાવ છે ને, એ જ ખરેખર સમ્યક રૂપ દશા છે. એ પર્યાય એમ નથી કહેતી કે હું પર્યાય છું. તો આવું નક્કી પર્યાયમાં થાય છે. જયારે વેદાંત એમ કે છે કે એટલી અશુદ્ધતા, એટલી શુદ્ધતા જ છે, અભેદતાને જ માને છે, તો પર્યાયનો સ્વભાવ એમાં આવી ગયો. કેમ કે શુદ્ધતાનું નક્કી કરાયેલી પર્યાય છે, પણ છતાં વેદાંત આવી પર્યાયને માનતો નથી. તો આ વિચિત્રતા કેમ? ત્યારે એનો જવાબમાં એમ કે છે કે આનું જ સ્વરૂપ છે, આનું જ બધું સ્વરૂપ છે, વ્યાપકપણે એ બધા એના અંશો છે. તો કે એમ કેમ બની શકે કે જો તમે અભેદતાને સ્વીકારો છો, તમે શુદ્ધતાને જ સ્વીકારો છો, તો આ વિચિત્રતા કેમ? આ વિચિત્રતા એ પર્યાયનું વિશેષપણું, એટલે કે દ્રવ્યનું વિશેષપણું સિદ્ધ કરે છે. અને આ જે એકરૂપતા એમાં છે 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 એવી અનુભૂતિ એ પર્યાયના સામાન્ય સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે. માટે તમારા કોઈ પણ મત હો, એ ભલે તમે એકાંતે સર્વથા એમ માનતા હો કે આ શુદ્ધ જ છે, અભેદ જ છે, પણ છતાં એમાં તમે મધ્યસ્થપણે જો વિચારશો તો એમાં આત્માનો અનેકાંત સ્વભાવ પણ આવી જાય છે. તમે માનતા નથી એ તમારું અજ્ઞાન છે. બૌદ્ધ આત્માની નિત્યતાને માનતું નથી એ બૌદ્ધ મતનું અજ્ઞાન છે. પણ જો એ શાંતથી જ વિચાર કરશે કે આ વિચિત્ર, આ જો ક્ષણિક જ છે, તો ક્ષણિકનો આધાર કોણ? આ ક્ષણિક છે, પર્યાય અનિત્ય છે, પર્યાય ક્ષણિક છે, એટલો જ આત્મા છે. તો પ્રત્યભિ જ્ઞાન કે જે મતિ જ્ઞાનનો એક ભેદ છે, એમાં એમ નક્કી થાય છે કે આ ઈ જ વ્યક્તિ છે જેને મેં 10 વર્ષ પહેલા જોયો હતો. તો 10 વર્ષ પહેલા એ બાળક હતો, અત્યારે યુવાન થયો છે, તો અવસ્થા તો બદલાઈ ગઈ છે. પણ અવસ્થા બદલાઈ ગઈ હોવા છતાં પણ એમાં આ ઈ જ છે એવું તમે કયા સત્તામાં કીધું? એનો અર્થ એમ થયો કે પર્યાય પલટાતો હોવા છતાં પણ સ્વભાવે નિત્યપણું પણ ત્યાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે. તો અનિત્યતા વખતે પણ નિત્યતા સિદ્ધ થઈ જાય છે. ઉત્પાદ અને વ્યયના પરિણમનમાં પણ દ્રવ્યતા પ્રસિદ્ધ થાય છે. માટી ઘડા રૂપે પરિણમે, ઘડામાંથી ને બીજા આકારે પરિણમે, બીજામાંથી ત્રીજા આકારે પરિણમે, પણ એમાં સામાન્યપણે માટી 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 એ પ્રસિદ્ધ થાય છે. એમ બૌદ્ધ મત એમ કહેતું હોય કે આત્મા ક્ષણિક છે, તો પ્રત્યભિ જ્ઞાન તો થઈ રહ્યું છે કે આ ઈ જ છે કે જેને મેં 10 વર્ષ પહેલા જોયો હતો. તો આ જ્ઞાન વસ્તુને સામાન્ય વિશેષાત્મક સિદ્ધ કરનારું છે. તમે માનો કે ન માનો એ તમારું અજ્ઞાન છે. એમ અહીંયા વેદાંત પણ એકલી શુદ્ધતાને માને છે, અભેદને માને છે, પણ જો શાંતિથી જોવામાં આવે તો એમાં પર્યાયનો સ્વીકાર આવે છે તેવો તે માનતા નથી, એ તેમનું અજ્ઞાન છે. માટે વસ્તુ સ્વભાવે પરિણમન સ્વભાવ પણ છે, અને કાયમ રહેવા વાળો પણ એનો સ્વભાવ છે. આવા અનેકાંત સ્વરૂપને બરાબર યથાયોગ્ય પોતાના જ્ઞાનમાં સ્પષ્ટ કરે, અને સ્પષ્ટ કર્યા પછી કોના આશ્રયે મને સમ્યક દર્શન થાય એવો મધ્યસ્થપણે વિચાર કરે, તો તેને આ માર્ગ અને અનુભૂતિ થયા વગર રહેતી નથી. એકલી અભેદતાને જ માનવી, વસ્તુ ભેદાભેદ છે, એકલી અભેદતાને માનવી, અભેદ છે સાચી વાત છે, પણ સાથે ભેદ ભેદ પણ છે. વસ્તુ અભેદ પણ છે, કોઈ અપેક્ષાએ અભેદ પણ છે, અને કોઈ અપેક્ષાએ ભેદ છે. આવું ભેદાભેદ સ્વરૂપ છે. પ્રમાણ વસ્તુને ભેદાભેદ પણ સ્વીકારે છે, અને નહીં વસ્તુને ભેદરૂપ પણ છે અને અભેદરૂપ પણ છે એમ પ્રસિદ્ધ કરે છે. કેમ કે સંજ્ઞા સંખ્યા અને લક્ષણથી જોવામાં આવે તો દ્રવ્ય દ્રવ્ય છે, ગુણ એ સંજ્ઞાભેદ છે. ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર એ સંજ્ઞા, અને એના લક્ષણ અને એવા સંજ્ઞા સંખ્યા અને લક્ષણની અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્ય ગુણ અને પર્યાય એ ભેદવાળું પણ છે, અને એના એકરૂપ સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય અભેદ પણ છે. એમ ભેદાભેદ સ્વરૂપ છે. એમ ભેદાભેદ સ્વરૂપને જો તમે લક્ષમાં લેશો તો તમને પ્રમાણનું દ્રવ્યનો ખ્યાલ આવશે, અને પ્રમાણના દ્રવ્યનો ખ્યાલ આવતા જ તમને હેય અને એ ઉપાદેયનો ત્યાં વિચાર ઉત્પન્ન થશે. આવો વિચારની ભૂમિકામાં જો પાકો દ્રઢ નિર્ણય હશે તો તમારે આગળ પુરુષાર્થ ઉપડશે. જ્યાં સુધી આવા આખા દ્રવ્યના પ્રમાણના દ્રવ્યનો અંદરમાં વિચાર નહીં હોય અને એકાંતે મારે આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મા પ્રાપ્ત કરવો છે, મને કેમ નથી થતો, એવો જો અંદરમાં વિચાર કરતા રહેશો તો ત્રણ કાળમાં આત્મા પ્રાપ્ત નહીં થાય. આપણે એમ માનીએ છીએ કે વેદાંત જ આત્માને શુદ્ધ અને અભેદ માને છે, પણ આમ સમજવામાં એક વસ્તુ એ પણ સમજી જવી જોઈએ કે પંચાસ ટીકાની ટીકા કરતી વખતે જયસેન આચાર્ય દેવ અને અમરચંદ્ર આચાર્ય દેવ, જયસેન આચાર્ય દેવે એક જગ્યાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ પણ યથાયોગ્ય શાસ્ત્ર સ્વાધ્યાય કરતે યોજવા જોઈએ. તો એમાં એક મતાર્થ આવે છે, એમાં અન્ય મતનું ખંડન કર્યું છે. તો હવે હું આ જયારે સમયસારાદિ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરતો હોઉં, ઈ જ વખતે જો મારા મનમાં પણ બૌદ્ધ મતની જેમ હું આ ભાવ પૂરતો જ છું, મરી ગયા પછી એટલે કે આ દેહ છૂટી ગયા પછી હું સમાપ્ત થઈ ગયો, તો મારા અભિપ્રાયથી મારામાં અને બૌદ્ધ મતમાં કઈ ફરક નથી. તો મતાર્થ વખતે એ આપણે ખંડન કરવાનું છે. કોનું? કે મારા અભિપ્રાયમાં ઉત્પન્ન થતો આવો કોઈ બૌદ્ધ મતનો કે વેદાંત મતનો જે અભિપ્રાય, એવો અભિપ્રાય મારા જૈન ધર્મમાં, જૈન શાસ્ત્રનો આ સ્વાધ્યાય કરતી વખતે પણ મારા હૃદયમાં પણ જો આવો કોઈ એકાંતે અભિપ્રાય ઉત્પન્ન થતો હોય તો હું પણ વેદાંતી કે બૌદ્ધ મતી કહેવાઈશ. માટે આ કઈ વેદાંત એટલે કે અન્ય ધર્મી કે જે બૌદ્ધ મત કે સાંખ્ય મત એનું ખંડન કરતા પહેલા અંદરમાં મારા અભિપ્રાયમાં પણ જો હું આત્માને શુદ્ધ જ માનતો હોઉં અને પર્યાયની અશુદ્ધતાને હું સ્વીકાર ન કરતો હોઉં તો મારામાં પણ કઈ વેદાંતની જેમ કઈ ફરક રહેતો નથી. માટે મારા અભિપ્રાયમાંથી શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે આવા અભિપ્રાયના દોષને વિણી વિણીને કાઢીને હું તો એક ન્યાયક છું એવો અંદરમાં જોર કરીને પ્રમાણના દ્રવ્યને બરાબર સ્પષ્ટપણે પોતાના જ્ઞાનમાં ચિતરીને પોતાના ઉપાદેય સ્વભાવને આશ્રય કરવો એ આપણા જીવનું પ્રયોજન છે. માટે વેદાંતને ખંડન થયું એમ નહીં, પોતાના અભિપ્રાયમાં આવા કોઈ વિપરીત એકાંત મત જો ચાલતા હોય તો એનું ખંડન કરીને મારા જ્ઞાયક સ્વભાવનું મંડન કરવું એ પ્રયોજન છે. આત્માર્થીનું આ પ્રયોજન છે, મારું આ પ્રયોજન છે કે મારા હૃદયમાં વિપરીત અભિપ્રાય કોઈ ચાલતો હોય, વેદાંતની જેમ એકાંત મત કોઈ ચાલતો હોય અભિપ્રાયમાં, તો એનું ખંડન કરવું અને જ્ઞાયક સ્વભાવ જે એકરૂપ ત્રિકાળ પડ્યો છે એને જીતવો, એટલે કે આવા ખંડન કર આવા મતોનું મંડન કરી ખંડન કરીને આત્મ સ્વભાવનું મંડન કરવું, આત્મ સ્વભાવને જીતવો, આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવો એ આત્માર્થીનું એટલે કે મારું પ્રયોજન છે. શાસ્ત્ર સ્વાધ્યાય વખતે આ પ્રમાણે શબ્દાર્થ એટલે કે પ્રકરણમાં જે જગ્યાએ જે ભાવમાં જે શબ્દ લખ્યો હોય એ અર્થ એ પ્રકરણ મુજબ જ કરવો, એમ શબ્દાર્થ કરવો. ત્યારબાદ કા નયનું આ કથન છે એવો નયાર્થ કરવો, અને આમ થતા ક્યાં મતનું ખંડન થયું એવો મતાર્થ પણ કરવો. અને આવું અલગ અલગ આગમમાં અલગ અલગ અપેક્ષાથી વર્ણન કર્યું હોય આત્માનું તો એનો આગમાર્થ પણ બરાબર યોજવો. અને આ ચારેયનું કરીને શાસ્ત્ર સ્વાધ્યાયની પાછળનું મારું પ્રયોજન શું છે, મારું પ્રયોજન શું છે? સૂક્ષ્મ વધારવો તો કે ના, સમજણ કરવી તો કે એટલી સમજણ કરવી નહીં, સમજણ કર્યા પછી આ શાસ્ત્ર સ્વાધ્યાયનું જે પ્રયોજન છે, વાચકનું વાચ્ય જે છે મારો શુદ્ધ આત્મ સ્વભાવ એને પ્રાપ્ત કરવો, એ આ પાંચમું ભાવાર્થ છે. તો શાસ્ત્ર સ્વાધ્યાય વખતે આ પાંચેયને યથાયોગ્ય સમજવા અને સાવધાનીપૂર્વક સ્વાધ્યાય કરવો એ આત્માર્થીનું પ્રયોજન છે. કેવી રીતે? તો કે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. તો ભાવાર્થમાં આ વાતની સ્પષ્ટતા થવી જોઈએ, મારે શાસ્ત્ર સ્વાધ્યાય અથવા તો આ પાંચ પ્રશ્નો જે માતાજીએ જવાબ આપ્યો એને હું પણ આજે વાંચું છું અને આ પાંચે પ્રશ્નોનો જવાબ મેં સાંભળ્યો વાંચ્યો, તો હવે મારે કરવું શું? મારે મારા ક્ષોભશમને પુષ્ટ નથી કરવો, મારે મારા ક્ષોભશમને નથી વધારવો, પણ આમાંથી મારે લાભ શું મેળવવો છે? કે આવો જે અખંડ આનંદનો ધામ ભગવાન આત્મા બેઠો છે એને ઉપાદેય કરી અને પ્રગટ પર્યાયમાં એને હું ધ્યેયમાં લઈને હું જ્ઞાયક છું એવું અંદરમાં જોર લાવવું એ મારું પ્રયોજન છે, નહીં કે મારે કોઈ મારા મતને દ્રઢ કરવો. આ પ્રમાણે પૂજ્ય માતાજીને જે પાંચ ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનો જવાબ બહુ શાંતિથી અને વ્યવસ્થિતથી અને સૌથી વધારે વિસ્તારથી પૂજ્ય માતાજીએ આનો જ જવાબ આપ્યો છે કે જે વેદાંત એકલી શુદ્ધતાને અને અભેદ્યતાને માને છે તે અખંડ સ્વભાવનું ગ્રહણ થતું નથી. આ માતાજીનો જવાબ છે કે જે એકલી શુદ્ધતાને માને, હું શુદ્ધ છું શુદ્ધ છું શુદ્ધ છું, તો શુદ્ધ તો આકુલતા કેમ છે ભાઈ, આ વિચિત્રતા કેમ છે ભાઈ, આ પરિણમન કેમ છે? જો તું શુદ્ધ છો તો તને અનાકુળ આત્માનું વેદન આવવું જોઈએ. અનાકુળ આત્માનું વેદન નથી. તું જે જે વિષયમાં જા છો, તું મંદિરમાં ભક્તિ કરવા જા છો, તો ત્યાંથી પણ ક્યાંય તું ત્યાં ટકતો નથી, ત્યાંથી પણ તું પાછો આવે છો. પછી ગુરુદેવનું પ્રવચન સાંભળવા જા છો તો ત્યાં પણ કેટલું ટકીશ, ત્યાંથી પણ પાછો આવે છો. પછી તું વેપાર કરવા જા છો ત્યાં પણ કેટલું ટકે છો, ત્યાંથી પણ પાછો આવે છો. એનો અર્થ એમ થયો કે આ ઉપયોગને ટકવા માટે જેટલા પણ મેં પાંચ ઇન્દ્રિયના વિષયોને પાસે હું ગયો ત્યાંથી હું પાછો આવ્યો છું. એનો અર્થ એમ થયો કે મને ટકવાપણું અહીંયા ક્યાંય છે નહીં. તો આ ઉપયોગ ક્યાં સ્થિર રહે, કોના આશ્રયે સ્થિર રહે? તો કે છે કે મેં જેને હજી સુધી ઉપયોગને લક્ષમાં લીધો નથી એને લક્ષમાં લઉં તો મારો ઉપયોગ ત્યાં શાંત થાય, ત્યાં નિર્વિકલ્પતા થાય, ત્યાં અનાકુળ આનંદ વેદાય. તો એવું સ્થાન કયું છે? તો કે એ મારું પોતાનું નિજ ઘર છે. એ નિજ ઘરમાં જ મારે કેલી કરવી, એમાં એકાગ્રતા કરવી, એની અંદરમાં રમણતા કરવી, એ મારું પ્રયોજનભૂત છે. તો એકલી શુદ્ધતાને અભેદતાને પકડીને બેસી જઈશ તે તમારું અજ્ઞાન છે, એ તમારું મિથ્યાત્વ છે, અને તેથી કાંઈ અખંડ સ્વભાવનું ગ્રહણ નહીં થાય. હું શુદ્ધ છું, અરે સમયસારમાં તો ત્યાં સુધી કીધું છે કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું એક છું, હું નિર્વિકલ્પ છું. એવો વિકલ્પ કરવાથી પણ શુદ્ધાત્મા હાથ નહીં આવે. લ્યો, ત્યાં સુધી તો કીધું છે કે એવા વિકલ્પને પણ છોડવો પડશે, અને વિકલ્પના વિકલ્પને છોડવો છે, વિકલ્પનો વિષયને ગ્રહણ કરવાનો છે. આપણે વિકલ્પમાં જ અટકશું તો આગળ ક્યારે વધશું? તો હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું એક છું, બરાબર છે, પણ એવા વિકલ્પને પણ તું છોડ, અને એવા વિષય એટલે કે એ વિકલ્પનો એટલે કે એ નયનો જે વિષય છે એકરૂપ, નિર્વિકલ્પ રૂપ, શુદ્ધ રૂપ, અભેદ રૂપ, એને મારે ગ્રહણ કરવો છે. એવા ઉદમી થવું છે. એમ વિકલ્પ કર્યા કરવાથી કામ નહીં થાય, પણ વિકલ્પના પણ પક્ષને છોડવો પડશે. 144 ગાથા સમય સારજી શાસ્ત્ર, એવા પક્ષને છોડવું પડશે. પેલા પક્ષાંતિક્રાંત થઈશ અને ત્યારબાદ આગળની ભૂમિકામાં નયાતિક્રાંત થઈશ. માટે સૌથી પહેલામાં પહેલા મારું પ્રયોજન એ છે કે હું મારા આવા શુદ્ધ સ્વભાવને ઓળખું. ઓળખવામાં પ્રમાણમાં ક્યાંય પણ અસ્પષ્ટતા નહીં રહેવી જોઈએ. સ્પષ્ટપણે આખા દ્રવ્યનું ચિત્ર તમારા હાથમાં આવવું પડશે, અને ત્યારબાદ એમાં હેય અને ઉપાદેયનો વિચાર ચિંતન દ્વારા કોણ ઉપાદેય છે, કોના આશ્રયે મોક્ષ પ્રગટ થાય, કોના આશ્રયે સાધક દશા પ્રગટ થાય, એવો ત્યાં વિચાર કરવો પડશે, અને કોના આશ્રયે વિકલ્પની ઉત્પત્તિ થાય એવો ત્યાં વિચાર કરવો પડશે. તો જેના આશ્રયે જેના લક્ષ્યે વિકલ્પની ઉત્પત્તિ થાય એને મારે છોડવું છે, અને જેના આશ્રયે શાંતિ પ્રગટ થાય, અનાકૂળતા પ્રગટ થાય એને મારે ગ્રહણ કરવો છે. આવો ત્યાં ઉધમી કરીને પોતાના એકાંત એક સ્વરૂપને ગ્રહણ કરવો, એ આત્માર્થીનું પ્રયોજન છે. માટે વેદાંત જે એકલી શુદ્ધતા અને અશુદ્ધતાને માન્ય રાખે છે એનાથી ક્યારેય શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે નહીં. પણ અખંડ સ્વભાવનું ગ્રહણ કરવું હોય તો આખા આત્માને ઓળખી અને પછી અખંડ સ્વભાવનો આશ્રય કર. કેવી રીતે વિકલ્પ છૂટે અને કેવી રીતે નિર્વિકલ્પ થવાય એનો અભ્યાસ કર. વારંવાર જ્ઞાનમાં હું જ્ઞાયક છું એ ભલે પ્રથમ ભૂમિકામાં વિકલ્પરૂપ હોય, પણ એ વિકલ્પને તોડીને જો એ વિકલ્પમાં દ્રઢ થશે તો એ નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરશે. હજી વિકલ્પમાં નિર્ણયના ઠેકાણા નથી તો એ નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ તો આગળની વાત રહી ગઈ. પેલા વિકલ્પમાં નિર્ણય કર, વિકલ્પની ભૂમિકામાં નિર્ણય કર. એ નિર્ણયમાં તું દ્રઢ થા. દ્રઢતા, દ્રઢતા એટલે કેવો દ્રઢ થા? દ્રઢતા એટલે કેવો દ્રઢતા? કે પોતાના પ્રાણ પણ ચાલ્યા જાય તો પણ આ દ્રઢતાથી પોતે ડગે નહીં. જેમ આજીવિકાના સાધન માટે પોતે જે મરણીઓ થાય છે એવી જ રીતે આ એટલો જ પુરુષાર્થ પોતાના આત્મ પ્રાપ્તિ માટે મારે કરવાનો છે, તો એ અખંડ સ્વભાવ જે છે એ પોતાને પ્રાપ્ત થશે, એને ઉપલબ્ધ થશે. કેમ કે જો પોતે આવો પર્યાયમાં પુરુષાર્થ કરશે તો જ પોતાના સ્વભાવને અવલંબશે, પણ પર્યાયને જ માનશે નહીં. હું શુદ્ધ છું એમ કરીને જો પકડી રહેશે તો એનો ક્યારેય અખંડ સ્વભાવ એના હાથમાં આવશે નહીં. માટે અહીંયા વેદાંતનું પણ વ્યાકરણ કર્યું માતાજીએ. એકાંત શુદ્ધતાને માનતા હોવાથી એને રત્નત્રયની પરિણતિ ક્યારેય પ્રગટ નહીં થાય, એને ક્યારેય સાધક દશા પ્રગટ નહીં થાય. એકાંત શુદ્ધતા સ્વીકારતા હોવાથી બીજા પ્રકારની અશુદ્ધ પરિણતિનો સ્વરથા સ્વીકાર કરતા નથી, તેઓ સંસારમાં પરિભ્રમણ કરશે. આવો પૂજ્ય માતાજીનો ભાવ, કે જે ચોથા પ્રશ્નમાં પૂજ્ય ગુરુદેવશ્રીને લખ્યો હતો, એ વાત એમને અહીંયા કરી. એક પછી થોડું છેલ્લે માતાજીએ એટલી ગંભીરતાથી કીધું કે જ્ઞાન અતિ ગંભીર છે અને આ યથાશક્તિથી લખાયું છે, એવું માતાજીએ પાછું પોતાની ભાષામાં સ્પષ્ટ કર્યું. ગુરુદેવશ્રીને જવાબ આપ્યો, પણ છતાં પોતાની યથાશક્તિથી જો એમ એમ અભિમાન નથી, કેમ કે સમ્યક દર્શન પ્રગટ થયું છે ને, એટલી નિર્માનતા છે કે મારી યથાશક્તિથી હું લખું છું, મારી જેટલી શક્તિ છે, જેટલા મારામાં ભાવ છે, એટલાથી જ એને ઓળંગીને હું વધારે કાંઈ એમાં લખતી નથી. માટે જ્ઞાનની અતિ ગંભીર છે એનો તો વિસ્તાર કેટલો થાય, કે કેવળીઓ 12 અંગ અને 14 પ્રકિરણકની તો રચના કરી શકે એટલી તો જ્ઞાનના ક્ષોપ્સમના વિસ્તારની તાકાત છે, અને સ્વરૂપના તાકાતની તો શું વાત, એટલી બધી યોગ્યતા તો મારામાં નથી, પણ જેટલા મને ચોથા પ્રશ્નમાં જેટલો અનુભવ થયો છે અને અનુભવ થતા
એ તો ગણ તની સમજણ પડે.
હેલો,
હા હેલો હેલો તુલપાઈ,
હેલો
હેલો
હેલો, હા
હા તુલપાઈ,
હાજી
હા પ્રશ્ન હે
એટલે
ક્લિયર સુનને મે નહી આ રહા.
કોઈના ઘરમાંથી અવાજ આવે છે કન્વર્સેશન નો એટલે લાગે છે.
હેલો પ્રશ્ન છે હવે.
હા
પ્રશ્ન
પૂછું. અતુલભાઈ
હાજી.
હા અતુલભાઈ.
હા બોલો.
હા હા પ્રશ્ન છે કોઈનો. હા બોલો પ્રશ્ન.
હા પણ હા બોલો બોલો, પણ હમણાં નથી મને અહીંયા.
હા હા સેકન્ડ ક્વેશ્ચન જો વો અનુભવ વખતે જ્ઞાન ની વિકલ્પતા વો વાલા પ્રશ્ન હે મેરા, કે ઉસમે મે યે સમજા હું કે
કોણ સા પ્રશ્ન હે.
દૂસરા પ્રશ્ન. દૂસરા
દૂસરા પ્રશ્ન.
હા સ જ્ઞાન કી સવિકલ્પતા
બોલીએ
સમય જ્ઞાન કી સવિકલ્પતા. તો ઉસમે મેં એસા સમજા હું કે આત્મા મેં અભેદપના હૈ, પર અભેદપને મેં જો ભેદ ભેદ કા જો અનુભવ હૈ વો જ્ઞાન સવિકલ્પ કહેલાય. હાલાંકિ જ્ઞાન ખુદ ભી નિર્વિકલ્પ હૈ, સબ સ્વભાવ અભેદ હૈ, એક હૈ, પર એકતા મેં અનેકતા, અભેદતા મેં ભેદતા, વો સવિકલ્પતા હૈ.
ज्ञान का निर्विकल्प काल, निर्विकल्प दशा के काल में सामान्य पने वो विकल्प का तो नहीं है जो विकल्प भूमिका में होती है. निर्विकल्प हुआ है तो उसका अर्थ ये है कि ज्ञान एक विषय में एकाग्र हुआ है, तो वो निर्विकल्पता के टाइम पे अभेद रूप भी ज्ञान का परिणमन चालू है और उसके स्वपर प्रकाशक स्वभाव में उसमें आनंद का भी अनुभव वेदन आया है ना, तो ये उस हिसाब से ज्ञान ज्ञान का सविकल्पना कहा है. સવિકલ્પના કા ઉસ વખત ભી જ્ઞાન નિર્વિચાર યા ઠપ નહીં હુઆ હૈ, નિર્વિકલ્પ કા દશા કે કાલ મેં ભી જ્ઞાન કા અંતરંગ મેં પરિણમન ચાલુ હૈ, ઉસકો વહાં પે સવિકલ્પ કા સવિકલ્પતા કહા હૈ.
હાં બરાબર બરાબર. મેરા પ્રશ્ન અબ યે હૈ, યે મેં ભી પ્રશ્ન યે હૈ કે
જી
આગમ મેં કોઈ સંદર્ભ હૈ ક્યા જહાં પે કોન સી ગાથા મેં ઇસ તરહ કા કોઈ એક્સપ્લેનેશન આયા હો.
એ પૂજ્ય ગુરુદેવ શ્રી કા એક વતનામૃત ભી હૈ.
ઓકે
એક ઘટનામૃત ભી હૈ, ઉસને ભી ઇસ બાત કી સ્પષ્ટતા કી હૈ, ઓર પંચાધ્યાયી મેં ભી ઇસ બાત કી સ્પષ્ટતા કી હૈ કે જ્ઞાન સવિકલ્પ હૈ ઓર બાકી કે અનંત ગુણ નિર્વિકલ્પ હૈ, વહાં પે ભી એસી સ્પષ્ટતા કી હૈ.
ઓકે ઠીક હૈ, થેન્ક
યુ. તો યે જો સવિકલ્પતા હૈ, યે નિર્વિકલ્પ દશા કે કાલ મેં ભી યે સવિકલ્પતા જ્ઞાન કા સ્વપર પ્રકાશક સ્વભાવ જો સવિકલ્પના હૈ, વિશેષપના હૈ, યે ચાલુ રહેતા હૈ.
હા એ તો આપને બતાયા ના,
સામાન્યપણે હમે એસા સામાન્યપણે હમે એસા જાનને મેં આતા હૈ કે નિર્વિકલ્પ હો ગયા તો બસ, તો નિર્વિકલ્પ હુઆ તો અતિન્દ્રિય આનંદ કા કેલી કરતે હૈ એસા તો કહેને મેં આતા હૈ, રમણતે હૈ, કેલી કરતે હૈ, યે બાત જો સુનને મેં લિખને મેં આઈ હૈ વો ક્યા બતાતા હૈ કે નિર્વિકલ્પ કે કાલ મેં એસા તો વિકલ્પ હૈ નહીં કે મેં એસા હું એસા હું એસા હું, તો નિર્વિકલ્પ સ્વરૂપ મેં યે જો વિશેષપના હૈ ઉસકે જ્ઞાન મેં યે વેદન મેં અનાકુલ આનંદ ભી આયા હૈ.
बराबर ठीक है
अतुल भाई,
और नियम सार के अंदर में 100-100 प्रकाशक में भी इसकी स्पष्टता की है, नियम सार के शुद्ध उपयोग अधिकार आखिरी का आखिरी का नियम सार का आखिरी का अधिकार है ना 100 पर प्रकाशक।
अतुल भाई एक एक सजेशन है और एक जस्ट कमेंट है कि पूज्य गुरुदेव श्री वारंवार कहता कि आपने हमने भाई आपने पूछू ना कि हमने आदर आगम नो का संदर्भ है तो मारे ख्याल प्रमाणे एक आपी सकाय आपने कि द्रव्य संग्रह नी आ तो 42-44 मी गाथा है एमा नेमिचंद्र सिद्धांत चक्रवर्ती लख्यू छे के ज्ञानी ने ત્યારે સમય બેસન જાય કે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે નિશ્ચય અને વ્યવહાર ત્યારે એને મળે ત્યારે પ્રગટે છે, એટલે જે નિશ્ચય અને વ્યવહાર વચ્ચે થયા અનુભવ ના કાળમાં એ એની અસવિકલ્પતા છે, કારણ કે એને જ્ઞાન ગુણ પોતાનો એને જેને અનુભવ થાય છે બાકીના જે બધા ગુણો થયા અનંત ગુણો એ પોતે સ્વ થયો, બીજા બધા જ્ઞાન સિવાયના જે ગુણો થયા ને એ પર થયા એ સ્વપ્ર પ્રકાશક
એકાગ્ર થયો એનો નિશ્ચય અને ઈ જ વખતે દર્શન જ્ઞાન આનંદ આદિ અનંત ગુણો ને જે પોતાના જ્ઞાનમાં જણાના એનું પર
બરાબર બરાબર એ વાત છે ત્યાં
એવું સ્વ સ્વ પર પ્રકાશક સ્વ કેમ કે નિર્વિકલ્પ છે એટલે સ્વ અને સ્વ પર પ્રકાશક આવી એની વ્યાખ્યા થઈ શકે એમાં પર પ્રકાશકમાં તમે એને વ્યવહાર કહી શકો પણ ખરેખર એ તો કથનમાં આવે વિકલ્પની ભૂમિકામાં આવે અને આવું વર્ણન કરે ત્યારે એને એવો વ્યવહારની પરિભાષા મૂકવામાં આવે છે, વ્યવહારની પરિભાષા નિશ્ચય વ્યવહારની પરિભાષા બે પ્રકારથી થાય, જ્યારે આત્મા લોકાલોકને જ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવામાં આવે તો એ વ્યવહાર થઈ ગયો, ત્યારે નિશ્ચય શું થઈ જાય કે જ્ઞાન પોતાના ગુણ પર્યાયને જાણે છે એ એનો નિશ્ચય થઈ ગયો, હવે જ્ઞાન પોતાના આત્માને એકને જ જાણે છે એમ કહેવાય ત્યારે ગુણ પર્યાયને જાણે છે એને વ્યવહાર કહેવાય
બરાબર,
એવી જ રીતે નિર્વિકલ્પ દશામાં પોતાના એક આત્મામાં અભેદ થઈને નિર્વિકલ્પ ભાવે પરિણમ્યો એનો નિશ્ચય કહેવાય ત્યારે એમાં દર્શન જ્ઞાનનો આનંદ જે વેદન આવે છે એને એનો વ્યવહાર એનું પર પ્રકાશક પણ એનો વ્યવહાર કહેવાય
બરાબર બરાબર છે, હવે બીજો એક પ્રશ્ન થાય છે કે અમે તો આજ હા મને આજે આજે આજનો પ્રોગ્રામ હતો ને વિશેષ કાર્યક્રમ એ પૂજ્ય બેન શ્રી બેન શાંતાબેન ના સમાધિ ને હતો ને ગયા શનિવારે એના અનુરક્ષમાં હતો, તો જે શાંતાબેને જે જવાબ આપેલા એમાં અને બેન શ્રી ચંપાબેન આપેલા એમાં થોડી કઈ એમાં કઈ ફરક હતો કે એ જાતનું જ હતું કે પેલે જે શાંતાબેને સવાલ આપે જવાબ આપેલા એ વિશે થોડું વધારે જાણવું હતું આ વખતે,
અચ્છા એટલે એટલે એ તો હવે જે સ્પષ્ટ હતી એ તો જેટલી હતી અહીંયા એમાંથી સ્પષ્ટ કરીને આપણે અત્યારે વર્ણન કર્યું,
એટલે શાંતાબેન જવાબ પણ એ જતા હતા,
આ મારી પાસે જે જવાબ છે ને એટલે મેં જે જવાબના આધારથી પૂજ્ય ગુરુદેવ શ્રીને માતાજીએ જે લખીને મોકલ્યા હતા ને જવાબ,
અચ્છા
એ જવાબને પરથીને મેં આ આજે સ્પષ્ટતા કરી છે બધી, શાંતાબેને શું જવાબ આપ્યા છે એનો મારી પાસે આધાર નથી અત્યારે,
બીજો આપણે એક ક્વેશ્ચન લઈ શકીએ છીએ કોઈને એક ક્વેશ્ચન હોય તો આજે અતુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને જે ક્વેશ્ચન બેનશ્રીને ક્વેશ્ચન ગુરુદેવે પૂછ્યા હતા તેનો વિસ્તારપૂર્વક અમને સમજાવ્યું, થોડી સ્પષ્ટતા પણ થઈ ગયા, હવે તમે શાંતાબેનના ક્વેશ્ચન લીધા હતા અને એના ઉપર બંને બહેનોના મેં વાંચ્યા પણ એમાં આજે ઘણી બધી સ્પષ્ટતા થઈ તો તમારો ખૂબ ખૂબ આભાર, હવે આપણે ચિનવાણી સ્તુતિ કરી અને નિયતિબેન તમે જીનવાણી સ્તુતિ બોલો છો,
હવે મૂકું હું
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે સવસાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે સવસાહુણમ પંચ પરમેશ્વરી ભગવાન તો કી જય હો ગુરુદેવ કી જય હો
ભાનુબેન હા મારે વિનંતી છે કે આજનો જે સ્વાધ્યાય છે એ આપણી સાઈટ ઉપર એનું રેકોર્ડિંગ જો મૂકવામાં આવે તો અમે એનો વારે વારે એ રેકોર્ડિંગ સાંભળીને અમે